श्री पूज्यपाद आचार्य देव विरचित इष्टोपदेश छे। एमा आपणे दृष्टांत लेता आपणे क्यां पहोंच्या छे, सातमा श्लोक आपणे पूरो कर्यो हतो, हवे आठमा श्लोक ऊपर आपणे एमां पहोंचीए छे। ફરીથી એમાં આપણને પહેલા શ્લોકની અંદર મંગલાચરણ કર્યું, બીજા શ્લોકની અંદર આપણને શેની વાત કરી કે અંધ પાષાણ અને સુવર્ણ પાષાણની વાત કરી કે પહેલાં તારે જો સોનું જોતું હશે તો કમસે કમ શું કરવું પડશે, તારે સુવર્ણ પાષાણ લેવું પડશે અને પછી એને શેમાં નાખવું પડે, અગ્નિમાં, અને તો તને સુવર્ણની પ્રાપ્તિ થશે, પણ તું અંધ પાષાણ લઈને ગમે એટલું તું અગ્નિમાં નાખીશ તો કામ થવાનું, એમ કહીને શું કર્યું કે તું આત્માની અધિકતા કરીને પુરુષાર્થ કરવાને બદલે ખાલી કસાઈની મંદતા મારી તો કાંઈ કામ થવાનું નથી તારે, તો એ વાત કરીને એ બીજા અને ત્રીજામાં આપણને વાત કરી। ત્રીજામાં પછી કે હવે જ્યાં સુધી સાધના કરે છે એમાં હજી એકાદ ભવ બાકી હોય તો શું કરે, તો શેમાં રહેશે, એ પાપના પરિણામોમાં રહેશે કે તે ભૂમિકાનું યોગ શુભ પરિણામમાં આવશે, તો એ પણ ભાવના શું છે, મોક્ષ પહોંચવાની, પણ ભૂમિકામાં એ છે તો એ હોય છે, નહીંતર તો દેવ પર્યાયમાં નહીંતર પહોંચશે નહીં કોઈ પણ, સામાન્યપણે તીર્થંકર હોય એ તીર્થંકર પ્રકૃતિ બાંધે પછી શું હોય છે, દેવ પર્યાય, અને પછી એને મનુષ્ય થઈને મોક્ષ પામતા હોય, તો એ સાધનામાં શ્રેણીક રાજા એક નરક, બાકી સામાન્યપણે ક્યાંથી આવતા હોય બધા દેવ પર્યાયમાં, એ પણ એમાં સૌથી વૈમાનિકમાં ઉચ્ચ વૈજ્ઞાનિકોમાં હોય, જે નવદેશના અનુરૂપ એમાં બધામાં હોય અને ત્યાંથી પાછા અહીંયા આવતા હોય, તો એ વાત કરીને કે જ્યાં સાધક દશામાં હજી પૂર્ણતા નથી તો એને કેવા પરિણામ હશે, વ્રતાદિના હશે, અને એનાથી શું થશે, સ્વર્ગમાં। તો પછી પ્રશ્ન પૂછ્યો ચોથામાં કે દેવલોકમાં કેવું હોય છે, તો ત્યાં દેવલોકમાં કેવું હોય છે કે એમાં કે ત્યાં અનુકૂળતાની સામગ્રી બધું પડેલું હોય છે, પણ એમાં એને ક્યાંય નથી રસ કે એવું હોતો નથી, અને એને કેવી રીતે હોય છે કે એ જેમ કોઈ મોક્ષનો પુરુષાર્થ કરે છે તો આવા કસાઈની મનતાના પરિણામ તો થયા વગર રહેશે જ નહીં, એમાં કોઈ નવાઈની વાત નથી, જેમ કીધું ને કોઈ બે કોસ સુધી વજન ઉંચકીને જાય છે એને અડધો કિલો વજન ઉપાડીને એક અડધો કિલોમીટર જવું હોય તો એને નથી, એ રીતે વાત કરીને પછી છઠ્ઠા શ્લોકમાં કહ્યું જે સ્વર્ગમાં તને સુખની કલ્પના થાય છે એ માત્ર તારી છે મિથ્યા કલ્પના જ છે। ફરીથી એક નિયમ શું સ્વીકારી લેવો, સંયોગથી શું હોય, સુખ હોય કે દુઃખ હોય, સંયોગથી સુખ હોય કે દુઃખ હોય, સુખ ન હોય તો કાંઈ દુઃખ તો હોય કે ન હોય, કેમ ન હોય, કાંઈ કેમ ન હોય, સુખ કે દુઃખ બે કાંઈ કામ કેમ ન હોય, અરે જેનું વેદન નથી એમાં પછી સુખ ને દુઃખ ક્યાંથી આવ્યું, જેનાથી હું તન્મય નથી જેનાથી હું ભિન્ન છું, અને જો ભિન્ન હશે તો કોઈ દી વેદન નહીં હોય, વેદન કોનું હશે, જાણવા માટે એમાં તન્મય થવાની જરૂર નથી, પણ જો વેદન હશે કરતા હશે તો નિશ્ચિતપણે શું કરવું પડશે, તન્મય કરવું જ પડશે, તો સંયોગમાં નથી સુખ એનાથી નથી દુઃખ, તો એનું નામ શું પડ્યું, તેનું નામ શું છે, એનું નામ જ્ઞેય છે, શું છે, જો સુખમય હોત તો એનું નામ શું પડત, ઉપાદેય કહેવાત, દુઃખમય હોત તો કયું નામ કહેવાત, હે કહેવાત, અને બેથી જુદું નામ શું છે, નહીં પડે, અને એની બદલે આપણે શું છે, કલ્પના આપણે એ કરીને કરીએ છીએ, તો આ સંસારીના જે છે એ બધા તને કેવા લાગે છે, સુખમય લાગે છે, પણ એ ક્યારેય પણ સુખના કારણ નથી, અને એમાં દ્રષ્ટાંત આપ્યું ફરીથી, ક્યારેય પણ આપણને બહુ જેને કે મજા ન હોય, માથું ચડ્યું હોય આમ હોય, અને ઘરમાં આવીને પૂછે શું ખાવું છે ને શું છે, તો આમ શું થાય, મને કાંઈ પૂછતા નહીં, મને આમ જેને તને અનુકૂળતા લાગતી હતી કે આ ભાવ આજે આ બનાવ્યું છે, પણ તો શું કે મને કાંઈ તો જીવનમાં આ પ્રકાર જો અંતરને સુખના દાતા હતા તો કેમ ન, તો પ્રશ્ન થયો, આવું સહેલું જો હોય તો લોકોને ખબર કેમ નથી પડતી? તેના માટે સાતમા શ્લોકમાં શું વાત કરી કે તું મોહથી મિથ્યાત્વથી આચ્છાદિત થઈ ગયો છે. મિથ્યાત્વ એટલે શું? મિથ્યા આજે આવ્યું હતું ને, શું છે એમાં, શું આવ્યું હતું? મિથ્યાત્વ કોને કહે છે? પછી શું છે? કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુધર્મમાં ધર્મબુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ ઇત્યાદિ વિપરીત અભિનિવેશ. વિપરીત એટલે ઊંધો, જેને અહીંયા મિથ્યા, અને અભિનિવેશ એટલે અભિપ્રાય, એવા જીવના પરિણામને શું કહેવાય છે? મિથ્યાત્વ. મૂળ પાયો જેમ કહે ને, જેનો મૂળ ઊંધો, તો પછી વૃક્ષ કેવું થવાનું? વિપરીત જ. જે કોઈ ગણિતનો દાખલો ગણતા હોય એમાં પહેલા સ્ટેપની અંદર 2 + 2 = 5 લખી નાખ્યું, પછી આખો દાખલો કેવો થવાનો? એમ અહીંયા શું છે? મૂળ શું છે? કોઈ પણ બિલ્ડિંગની ડિઝાઇન, મૂળ પાયાની જો ખોટી થઈ તો શું થવાનું? આખું બિલ્ડિંગ થોડું. તો મૂળ પાયાની જેમ કિંમત છે, પાયામાં ક્રેક થયું તો શું થાય? રિપેર થાય ને? ના થાય. કેમ ને? વોલમાં ક્રેક થાય તો રિપેર થાય છે કે નહીં? વોલમાં રિપેર કરવું, ક્રેક થાય, જુદી વાત છે. અને મૂળમાં એને તોડવું જ પડશે બિલ્ડિંગ. એમ મિથ્યાત્વી શું છે? મૂળ એ વિપરીતતાનું એ મૂળ પાયો છે. શ્રદ્ધા એ રીતે સમ્યક શ્રદ્ધા છે મોક્ષનો માર્ગ, અને મિથ્યા શ્રદ્ધા છે એ બંધનો માર્ગ. તો એ આચાર્યદેવ આપણને કીધું કે તને આચ્છાદિત જ્ઞાન છે, મિથ્યાત્વ છે, એનાથી એ તને આત્માનું સ્વરૂપ ખબર પડતી નથી. એનો દ્રષ્ટાંત આપ્યું, એ કોદરવ જેવું ખાય એટલે એ શું થાય છે ને, એનું પોતે ભાન ભૂલી જાય છે, એવી રીતે મેં વાત કરીને. હવે જે આગળ 3 આવવાના છે શ્લોક, 8, 9, and 10 એ શેના માટે છે? જો 18 આમાં છે, પાનું છે, પણ શ્લોક નંબર 8 એની ઉપરનું ટાઇટલ છે. ફરીથી આચાર્ય જ કહે છે કે વિરાધક ઇત્યાદિ સુધીના 10 શ્લોક સુધીમાં પોતાના સ્વભાવને પ્રાપ્ત નહીં કરનાર ઇઝ ઇક્વલ ટુ કોણ? પોતાના સ્વભાવને પ્રાપ્ત નહીં કરનાર એટલે કોણ? અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ. એ શું કરશે કે એના માટેની 3, આ એક સામાન્ય આપ્યું પરદ્રવ્યમાં મારા પણ, પછી એનો ડિટેલ કરવા માટેના એ શ્લોક એમાં આપણને આવશે. શરીર વગેરેનું સ્વરૂપ નહીં જાણનાર પુરુષ એ જુદી રીતે વિપરીત માને છે, એના માટેને હવે શ્લોક આવશે. એમાં 8મો શ્લોક છે, એ આપણે સાથે લઈએ. એક એક કરતાં કરતાં આખો વિષય મૂળ આ પાયા તરીકે ક્યાં સુધી લેશે? 20 શ્લોક સુધી રહેશે. આ રીતે દ્રષ્ટાંતો આપી, અને પછી જે વિષય લેવો છે આત્માની અનુભૂતિનો, કારણ કે ઈષ્ટ શું છે? આત્માને હિતકારી કોણ છે? અનુભૂતિ કોને હોય? જ્ઞાનીને કે અજ્ઞાનીને કે પરમાત્માને? કોને હોય અનુભૂતિ? કોને હોય? જોરથી, ત્રણેયને. આપણને, આપણને અનુભૂતિ હોય કે અનુભૂતિ કરવી છે? અરે જડ હશે, જો અનુભૂતિ નહીં હોય તો જડ હશે. ચેતન પદાર્થને અનુભવ તો થઈ રહ્યો છે, અનુભૂતિ તો થઈ રહી છે, વેદન તો થઈ રહ્યું છે, પણ ફરક શું પડે છે? વિપરીત અભિપ્રાયના ફળરૂપે આકુળતાનું વેદન છે. અને જ્યાં સમ્યકપણે જો પોતાનો સ્વીકાર થશે શ્રદ્ધામાં, જ્ઞાનમાં, તો વેદન શેનું આવશે? આનંદનું, અનાકુળતાનું આવશે. અને એનું નામ જ શું કહેવાય આગળ સમયસારમાં આવે, આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, એ બધી એક જ વાત છે. અભેદપણે આત્માની, એનો ભેદ કર્યો જ્ઞાનની મુખ્યતા, તો જ્ઞાનાનુભૂતિ. તો વેદન તો થઈ રહ્યું છે, વેદન ન હોત તો મારે ધર્મ કરવાનું પ્રયોજન શું છે? કે મારા દુઃખના વેદનમાંથી મારે સુખનું વેદન કરવું છે. તો અહીંયા આપણને 8મા શ્લોકમાં કહે છે કે આપણે શું ભૂલ કરીએ છીએ જેથી આપણને શેનું વેદન છે? આકુળતાનું કે અનાકુળતાનું? ક્યારે આકુળતાનું વેદન ક્યારે છે? ઈચ્છા પ્રમાણે થાય ત્યારે શેનું વેદન હોય? બહુ સિમ્પલ વાત. શેનું વેદન હોય? આકુરતા નહીં, સુખનું વેદન ઈચ્છા પ્રમાણે થાય. ધાર્યું ન હોય ને બધું થાય ત્યારે દુઃખ થાય કે સુખ થાય? દુઃખ થાય. ધાર્યું પ્રમાણે થયું, ન ધાર્યું હોય ને બધું થાય ત્યારે દુઃખ શેનું થાય? ઉલટાનો આનંદ આવે, એન્જોય કરીએ. આજ આજ વાતમાં જ્ઞાની અને આપણા અભિપ્રાયમાં ફરક પડે છે. આપણે શું કરીએ છીએ? ઈચ્છા જાણે સુખનું જનક હોય. જ્ઞાની કે ઈચ્છા જ દુઃખનું જનક છે. શું છે? જે મૂળ દુઃખનું જનક છે એમાં જ આપણે શું માની બેઠા છીએ? અરે પહેલાં વિચાર કે ઈચ્છા શું કામ થઈ? સુખી હતો એટલે ઈચ્છા થઈ કે કંઈક જોતું હતું નહોતું એટલે મને દુઃખ હતું એનાથી ઈચ્છા થઈ? તો મૂળ ઈચ્છા શું છે જો વિચારશું તો ખ્યાલ આવી જાય. તો દુઃખના જનક ઈચ્છામાં મને સુખ લાગે તો બહુ આશ્ચર્ય હશે. કારેલા ખાઉં છું ને કે મને તો સરસ મજાની મીઠાશ આવે છે એના જેવી. આ રીતે પહેલી એક વિચારવા જેવું છે, પોતાના વેદનને ઓળખતા શીખવું પડશે. વેદન શેનું થઈ રહ્યું છે? આકુરતાનું વેદન થઈ રહ્યું છે. ઈચ્છાને અનુરૂપ થાય કે ન થાય, અહીંયા આકુરતાનું વેદન એ પહેલો સ્વીકાર થશે તો પછી મને આકુરતા મટાડવાનો ઉપાય શું છે ત્યાં જવું. હું રોગી છું એવું પહેલાં નક્કી કરવું પડશે, એ તો ડૉક્ટર પાસે ન જવાનું. એમાં અહીંયા ધર્મ શેના માટે કરવો તો એની વાત આપણને અહીંયા થોડો વિસ્તારથી રહેશે. આઠમો શ્લોક લઈએ.
તન ધન ઘર સ્ત્રી મિત્ર અરી
કેટલાના નામ આપ્યા આમાં? હજી તો કહીને બધા ઉમેરી દે, આચાર દે કે સાત નામ આપ્યા છે આપણને. એમાં તું આટલું તો આપ્યું, હવે વિચારી લેજે એ સિવાય. અને બાકી ખરેખર તો એક પરમાણુમાં એકત્વ કર્યું એનું આખા લોકાલોકમાં એકત્વ પણ. અને એટલા માટે 38 ગાથામાં શું શબ્દ સમયસાની છે? હું એક શુદ્ધ સદારૂપી અન્ન દર્શનમય કંઈ અન્ય તે મારું જરી. ન્યા કેમ એવી વાત લીધી? કે હું માનતો હતો કે મારું તો આખી દુનિયામાં મારું તો એકત્વ છે આખી દુનિયા. અને જ્યાં જોવા નીકળ્યો, અનુભવ થયો તો કેટલું મારું નીકળ્યું? એક પરમાણુ જેટલું પણ નીકળ્યું નહીં. એમાં છેલ્લે શબ્દ છે ને અરે, અરે છે ને આશ્ચર્ય એટલે દુઃખ. હાય હાય, મારું તો આટલું બધું માનતો તો કાંઈ ન નીકળ્યું. કાંઈ એમ ખેદ નથી, ઉલટાનું આશ્ચર્ય છે. મમતાએ એક વિષય છોડ્યો નહોતો અને સમતામાં એક વિષય મારા પણ નથી માનતો. સાવ બે કોન્ટ્રાડિક એક્સ્ટ્રીમ છે બે. મમતા એક પણ વિષયને છોડે નહીં અને સમતા એક જ ભાઈ વિષયને ગ્રહણ ન કરે. તો એ વાત અહીંયા તો ફરીથી શબ્દ એક એક આપણે લઈએ. તન, તન એટલે શરીર. આ કોનું શરીર છે? નહીં, કોઈને તો છે ને આવું પૂછીએ ને તો કે હા મૂર્ખા છો, કોઈને પૂછવો છે તમે હશે ને. મને તો સપનામાં પણ કોઈ દી આ કોઈનું બીજાનું છે એવું લાગ્યું છે શરીર? એવું એકાકારપણું છે કે એ મારું જ હોય ને. એમાં પૂછવું વિચારવું ક્યારે હોઈ શકે? ક્યારે હોઈ શકે? હજી કાંઈક શંકા હોય પણ આ તો શરીર મારું જ છે એમાં બીજો કોઈ પ્રશ્ન જ ન હોય ને. ક્યારે વિચાર આવે? આપણે આવું ક્યારેથી શીખ્યા હશે? આ શરીર મારું કોઈ આપણને કીધું હશે? આ શરીર તારું છે, જિંદગીભર એને તું સંભાળીને રાખજે, સાચવજે, એવું બધું કીધું હશે ને કોઈ નાનપણમાં? નહીં, જીવનમાં સંસ્કાર લઈને આવેલા છે અને દુનિયામાં એનું જ પોષણ કરે. ધ્યાન રાખજો, બહાર જા છો કંઈક ઓલું ન થાય. સંસ્કાર તો લઈને આવેલા છે, પાછું એમાં શું મળતું જાય છે? પોષણ મળતું જાય છે કે શરીર મારું છે. અરે આશ્ચર્ય છે, જે છૂટવાનું છે એને મારા પણ માનીએ છીએ. અને જો તારું જો હોત તો છૂટું શું કામ? એની રાખ શું કામ થવાની? નહીં, આની આની રાખ નથી થવાની. આની આ શરીરની આટલું સુંદર લાગે એની રાખ થવાની જ? અરે જીવનમાં તને સારું લાગે છે ને, એકવાર ચામડી ખોલીને અંદરમાં જોજે. ગુજરાતીમાં શું કહે? ગુરદેશ શું કહે? એનામાં થૂંકવાય ઊભો નહીં રહે એટલી જ અશુચિપણાથી દુર્ગંધતાથી એ ભરેલું છે. તો અહીંયા કહે છે જે અશુચિથી ભરેલું છે, જે છૂટવાનું છે, સંયોગ થયો છે અને નિશ્ચિતપણે છૂટવાનો છે, વિયોગ થવાનો છે, એની રાખ થવાની નહીં થાય નહીં ને. ના ના, એ ડેડ બોડી એકદમ કોઈ હાંચવી રાખશે આપણા બધા નહીં, આપણી પાછળ રાખે છે. ગુરુદેવસિંહ એના માટે એક પદ ગાતા હતા, ખબર છે, કાઢો રે કાઢો એને સૌ કઈ જાણે, જન્મો જ નતો એક રે દિવસ કોઈને કોઈને આવવાનો છે. જીવનમાં ફરીથી ક્યારે પણ જ્ઞેય પ્રત્યેની તિરસ્કાર નહીં કરતો, ઉપેક્ષા કરજે. શું છે, કોઈ પણ સંયોગ તિરસ્કાર કરવા યોગ્ય નથી. એમાં જો કોકનો તિરસ્કાર કર્યો તો કોકના પ્રત્યેનો રાગ થઈ જશે તને. તો સર્વાંગે જ્ઞેય શું છે, એક ઉપેક્ષા કરવા યોગ્ય છે, એનાથી અલિપ્તતા કરવા યોગ્ય છે, ઉદાસીનતા કરવા યોગ્ય. કારણ કે એ મારું નથી, હું એના રૂપે નથી, એ મારા રૂપે નથી, અને તો એના પ્રત્યે શું હોય છે, ઉદાસીનતા હોય છે. કોઈને પણ એક આ બીજાનું ઘર છે, પાડોશીનું ઘર છે, આ બીજાનું છે, એવો એક શબ્દ આવ્યો બીજાનું, શું થશે એમાં, કેટલું એકત્વ, કેટલું મમત્વ થશે, શું થશે. બસ એવું જ શરીર પ્રત્યે કરવાનું છે. શરીર શું છે, બીજું છે, હું નથી, બીજી પદાર્થ છે, બીજી વસ્તુ છે, બીજું દ્રવ્ય છે, મારું નથી. અરે એટલો ભાવ જો અંદરમાં બેસી જશે ને, 24 કલાકના કેટલા વિકલ્પો છૂટી જશે. 24 કલાકની નિંદ્રામાં પણ કોની ઉપર હોય છે આખી, નહીં ના, મને તો શું જોવે, એસી તો જોઈ જ નહીં, તો મને ભલે ગોદડું ઓળું પણ એસી તો જોવે, ખબર નહીં વિચિત્રતા કાંઈ, એમાં પણ કાંઈ અંદર ગાંઠ જેવું આવ્યું તો શું થઈ જાય છે, ઊંઘ ઉડી જાય. એટલી તો આકૃત, જેને કંઈ એટલી આપણને સગવડતામાં એકાકાર થઈ ગયા છે કે અલ્પ પણ એમાં ફરક પડે છે તો જીવને સ્વીકાર્ય નથી, ગોઠતું નથી. પુણ્યની હીનતા છે અને અનુકૂળતાની અધિકતા છે. પુણ્ય કેવા લઈને આવ્યા છે, હીન લઈને આવ્યા છે, અને આશા છે નહીં રાખીએ છીએ, ઉત્કૃષ્ટપણે અનુકૂળતા જઈ અને નથી મળતી, આ એની તીવ્ર આકૃતતા થાય છે. તો અહીંયા પહેલું તો તન શરીરથી શરૂ કર્યું, કેમ શરીરથી સ્ટાર્ટ કર્યું, મૂળમાં પણ શબ્દમાં છે, વપુ વપુ શબ્દ છે ને ઉપર, સૌથી ઉપર મૂળ ગાથામાં, સૌથી ઉપર સંસ્કૃતમાં વપુ છે ને. વપુ એટલે ક્યાંથી શરૂ કર્યું છે, શરીરથી. કારણ કે 24 કલાક સંબંધ સેનાથી થશે, એકદમ શરીરને અનુકૂળતાની માટ પહેલી બધી વાત થશે. તો તન પછી ઘર, તન એટલે શરીર અને એનાથી પછી ઘર, એ આમાં છે. આપણે મૂળમાં અન્વયાર્થમાં વાંચું છું, અન્વયાર્થ છે ને મૂળમાં જે ગ્રહ છે ને, એટલે એમાં ઓલું જે આપણે ગુજરાતીમાં છે ને એની બદલે અન્વયાર્થમાં શરીર પછી શું છે, ઘર. ઘર કેવું ઘર જોવે, સારાની વ્યાખ્યા શું, તૃષ્ણા ક્યારે પણ એને શાંતિથી નહીં કરવાથી, ક્યાંક બીજો જોયું, બીજાને ત્યાં જોયું તો શું થશે, હજી એનાથી સારું, એનાથી સારું. ક્યારેક કોઈ કંઈક ઘર એને બનાવ્યું હશે, એને મનગમતું બનાવ્યું હશે ને, એ જ ઘર 4-5 વર્ષ, હું તો મેક્ઝિમમ કહું, કદાચ શું લાગશે એમાં જુદું, કેમ હમણાં જ તે બનાવ્યું હતું, પૂરી મહેનત કરીને પૂરું મન દ્વારા બધું જ બનાવ્યું. રાગ એનો વિષય બદલાયા વગર રહેશે નહીં, અને જેને રુચિ લાગે છે એક વિષય સાદી અનંતકાળ ટકી શકે છે. આત્મા રુચિનો વિષય જો બનાવશું તો ક્યાં સુધી ટકી શકશે, સાદી અનંતકાળ એ રુચિનો વિષય ટકી શકે છે. અને કોઈને પણ રાગનો વિષય જોજો, એની એક વસ્તુ ખાઈ ખાઈને પણ શું કરશું, રાગ એનો વિષય બદલાયા વગર રહેશે નહીં. તો ઘર, અરે જેનું બનાવેનું અંતે પણ એના પ્રત્યેનું શું થશે, એની પણ એનો રાગ છૂટી જવાનો છે. એને કેટલા બીજું કાંઈક બનાવો, આ કરો, ઘણી વાર એવું મોટું શરીર ઘર બનાવ્યું, હવે બે જણા છે ને આટલું મોટું ઘર ન જો, હવે નાનું કેમ ભાઈ? પહેલાં શું હતું? નાનામાંથી શેમાં ગયા હતા મોટા, અને પાછું હવે કેમ બદલાય છે? અરે જીવનમાં આ રાગ શું કરે છે? ક્યારેક વિચાર કરીએ તો વિષયોની પાછળ શું કરાવે છે? દોડાવે છે આપણને. આ વિષય નહીં, હવે આવો વિષય જઈએ, આ જોવે, આ એની સામે. આ તો ઘર એક બાકી, કોઈ પણ લેવાનું ઘર, ઘરમાં પણ વિવિધતા, બધા પ્રકારો શું છે જે લેવા હોય. એના પછી શું છે? ધન. ધન એટલે છે ને સામાન્યપણે આપણે શું લઈએ? ધન એટલે શું છે? પૈસા. ખરેખર ચાર ગતિમાં માત્ર ખાલી ક્યાં છે? મનુષ્યમાં અત્યારના છે. પહેલાં તો એ પણ નહોતું, પહેલાં તો બાર્ટર સિસ્ટમ હતી. આ તો એક આવું અમુક અત્યારના બધું થયું, એ જાણે એના માટે શું થઈ ગયું? એક સર્વસ્વ થઈ ગયું હોય. તો પહેલાં ચાર ગતિમાં તે કાંઈ છે પણ નહીં, મનુષ્યમાં પણ હવે થયું, અને એમાં પણ એક ખબર નહીં કે પ્રિન્ટેડ પીસ ઓફ પેપરમાં આટલું બધું એકત્વ થઈ ગયું કે એના વિના તો મને ચાલે નહીં. એ તો જોવે જ, આત્મા વિના ચાલશે પણ એના વિના. ચલો, પૈસા છે સામાન્ય અત્યારને, પૈસા છે શેનું નિમિત્ત છે? સુખનું કે દુઃખનું? ચલો કારણ નથી બોલતો, શેનું નિમિત્ત છે? સાચું સીધું કહેવાનું, શેનું નિમિત્ત છે? પૈસા છે શેનું નિમિત્ત છે? સુખ ને દુઃખ બેયનું. એટલે એવું કાંઈ બે હોય કે એક જ હોય હંમેશા? અરે જીવનમાં ક્યારેક લાગતું હોય ને તે એકવાર કરોડ રૂપિયા લઈને બહાર નીકળવું, એ એકદમ ટેન્સ હશે કે રિલેક્સ હશે? વિચારી લેવું. જો તું એને સુખનું કારણ માનતો હો, પાકું છે નહીં? નવી સરસ મજાની કાર લીધી હોય અને મુંબઈના રસ્તામાં નીકળ્યા હોય, એન્જોય કરતો હશે કે શું થતો હશે? એક આપણા પરિણામોનો કેમ વિચાર નથી કરતા આપણે? એનો એક જરા ઘસરકો લાગે ને, લાગે કે ન લાગે, પહેલાં એના છાતીમાં લાગી ગયો હશે એને. જીવનમાં આ પ્રકારના સંયોગોથી આપણે કેમ વિચારતા નથી? જેને હું સુખના કારણ માનું છું, ખરેખર એની જેટલી મમતા એટલું તને દુઃખ છે. સંયોગથી નથી, જેટલી એમાં તું એકત્વ કરે છે, મમત્વ કરે છે, એટલું તને દુઃખ છે. ગુરુદેવસિંહના જીવનમાં એક પ્રસંગ એ બનેલો છે. નારણભાઈ હતા, યાદ હશે, ત્યાંથી વિદેહથી આવેલા એક નારણભાઈ હતા. એમણે ગુરુદેવ ના પાડી તોય પરાણે દીક્ષા લીધી, કે તમે લીધી તો મને શું કામ ન આવે, છતાં પરાણે લીધી. પછી કેસલો જ થતો હતો, સાધુ હોય તો કેસલો જ તો કરે ને. તો પૂછ્યું કે કેટલું દુઃખ છે? ખાલી કેસલો જ છે એટલે નહીં, એમાં જેટલી મમતા છે એટલું દુઃખ છે. કોઈ પણ ફરીથી આટલું તો નિશ્ચિત કરવું છે. શું નિશ્ચિત કરવું? ડિવિઝન શું પાડવું છે? સંયોગથી નથી સુખ નથી દુઃખ, એમાં જેટલું હું એકત્વ કરું, મમત્વ કરું, એ બધાય સાથે લઈ લેવાના, એટલું મને દુઃખ છે. તો મારે શું પ્રયત્ન કરવા જેવો છે? સંયોગ હટાવવા છે કે સંયોગની મમતા હટાવવી છે? શું છે? આ એના જેવું છે, માથું દુખે છે ને ઉપાય શેનો કરીએ છીએ? પેટનો કરીએ છીએ. આવે ને માથું કૂટે ને એવું શબ્દ છે ને, એમ ખરેખર દુઃખનું મૂળ ક્યાં છે? સંયોગમાં કે સંયોગની મમતામાં છે? આપ તો એ વાત આપણને અહીંયા એ શીખડાવે છે કે શરીર હો, ઘર હો કે ધન હો. અને અહીંયા આપણને નથી બાકી યોગ, અહીંયા છ ઢાળામાં કયું ધન દેખાડ્યું? ગોધન. ગોધન છે ને, પહેલાં એવું હતું, ગાય ભેંસ હોય, પછી બીજા રાજા આદિ હોય, તેને રથ હોય, બધી એના હાથી ને ઘોડા એ બધા હોય ને, એ બધાને ધન કહેવાતું. અત્યારના તો હવે આની છે તો એ ધન હો. પછી સ્ત્રી જેમ આવે છે ને પરિક્રમા, બાયના દસ પરિક્રમા શું આવે છે? ધન, ધાન, દાસ, દાસી, ક્ષેત્ર, મકાન, સોનું, ચાંદી, કપડાં, વસાણ, વાસણ, એ બધા બારમાં, એ બધા પરિક્રમા. અહીંયા સ્ત્રી આદિ એની પણ એની મમતા, પુત્ર હોય, મિત્ર હોય અને શત્રુ હોય. જો શત્રુ છે એ અહીંયા, એમાં તને દ્વેષ ભાવ છે. આ બધા પહેલાં આવ્યા એ બધા કેવા હતા? રાગના નિમિત્તો. આ બધા કેવા છે? એ પ્રત્યેનો દ્વેષ પણ એક વિપરીતતા છે. પણ કોઈ કે મને હેરાન કરે તો, બહુ જ પ્રેક્ટિકલ, કોઈ હેરાન કરે તો શું કરવું? મૂંગા સહન કરી લેવું? અને હું સહન કરીશ તો પછી વધારે મને હેરાન કરશે ને, અને એને હું સામે પ્રતિકાર કરીશ તો બંધ થઈ જશે ને. ક્યારેક વિચારવું છે રિયાલિટી શું છે. આપણને ક્યારેય કોઈ હેરાન કરે તો શું કરવું, મૂંગા રહેવું કે એની સામે પ્રતિકાર કરવો, શું કરવું? આપણે આપણા અનુમાનથી ચાલીએ છીએ કે હું મૂંગો રહીશ એટલે મને લોકો વધારે હેરાન કરશે. મારો વાંક ન હોય અને કોઈ કે હું જો મૂંગો રહ્યો તો લોકો શું માની લે, એનો જ વાંક છે, નહીતર કેવો રહ્યો? એ જગતને માપવાની પદ્ધતિ છે. અરે જો તું સમતા ભાવમાં મૂંગો રહ્યો એના જેવું ઉત્તમ બીજું કોઈ નથી. ઉદયાદીન સંયોગને તું તારા હાથમાં કેમ માની બેસે છે કે હું આવું સામે ગુસ્સો કરીશ તો એ કેવું થઈ જશે, બંધ થઈ જશે. એ તારા કામનું નથી. તારું કામનું તો શું છે, કાં તો આકુરતા કર અને કાં તો જ્ઞાતા ભાવે રહે. બાકી એ સંયોગનું પરણમન તો ઉદયાધીન થવાનું છે. તું કસાય કરીશ એટલે એ ન્યાય મટી જશે એવું નથી. તો અહીંયા શત્રુ આદિ અને ખરેખર તો જગતમાં આપણા મિત્ર કેટલા અને શત્રુ કેટલા. મિત્ર તો ઘણા હશે, શત્રુ કદાચ નહીં હોય. મિત્ર તો ઘણા હશે ને. જીવનમાં કોઈ પણ મિત્ર નથી. તારા રાગે કોકને મિત્ર રૂપે દેખાડ્યો છે. તારા માટે કોઈ શત્રુ નથી. તારા દ્વેષ ભાવે કોકને શત્રુ તરીકે દેખાય. બાકી એ તો જો એ મિત્ર અને જો શત્રુ હોત તો કેવળીના જ્ઞાનમાં કેવી રીતે જાય, કેવા રીતે જણાય, શત્રુ મિત્ર તરીકે કે જ્ઞાનના જ્ઞેય તરીકે? કેવળી ભગવાનના જ્ઞાનમાં જે પર પદાર્થો જણાય, દ્રવ ક્ષેત્ર કાળ ભાવ એ જણાય છે, એ કેવા દેખાય છે? નહીં, પણ એમાં ન કોઈ ઈષ્ટ છે, ન કોઈ અનિષ્ટ છે, ન કોઈ શત્રુ છે, ન કોઈ. અરે કેવળી ભગવાન ક્યાં? મુનિરાજના જીવનમાં પણ ચારિત્રની એવી ઉગ્ર દશા થાય કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યૂન્ય ગીતા. અને ચોથી લાઈન શું છે, કંઈક ફરક લાગે છે? કેવી રીતે શત્રુ મિત્રમાંથી ભવમોક્ષ સુધી પહોંચી ગયા? કેવી રીતે શત્રુ મિત્ર એક સામાન્યપણે બારમાં લગાતો, એનાથી કદાચ ચાલો કોઈ ગૌણ કરે, પણ અહીંયા મનુષ્યમાં શું હશે? માન અમાન, માનની મુખે માન ગમતું જ હોય, અપમાન કરે એ નહીં. કદાચ એનાથી હજી કોઈ આગળ ક્રોસ કરે તો શું આવશે? જીવન કે મરણ એ નહીં. ના, અમારી અનુકૂળતા બધું છે તો લાંબુ આયુષ્ય ભગવાન આપે. ભગવાન જ બધું આપે ને બધું કાંઈ. એ હો મને મરણ, અને અથવા જો બીમાર પડ્યો તો હું કેવું થયું, જલ્દી પછી છેવાડો આવી જાય. એનાથી પણ આગળ મુનિરાજની ઉપેક્ષા દશા કેવી હોય? પૂજ્ય ગુરુદેવશ્રી સામાન્યપણે તે જ્યાં પંચકલ્યાણક થતા હોય ત્યારે દીક્ષા કલ્યાણકમાં અપૂર્વ અવસરનું લેતા, એમાં એકવાર આ કડીનું જ બેંગ્લોરના પ્રતિષ્ઠામાં શું લીધું. મુનિરાજની સંયોગો પ્રત્યે તો છે જ, એનાથી અધિક ક્યાં સુધીની ઉપેક્ષા વૃત્તિ છે? કે પર્યાયમાં એ ભાવ હો કે પર્યાયમાં હવે મોક્ષ થવાનો પુરસાર છે, પર્યાય માત્રથી ઉપેક્ષા કરીને આનાથી ઉત્કૃષ્ટ બીજું ક્યું હશે? વૈરાગ્યને પોતાના એક ત્રિકાળી નાયક ભગવાન આત્મા પ્રત્યેની એટલી અધિકતાનો ભાવ જાગ્યો છે કે પર્યાયમાં ભાવ હો કે મોક્ષ હો, બે પ્રત્યેની શું છે, ઉપેક્ષા વૃત્તિ શુદ્ધ વર્તે સંભાવ. ભાવમાં ભલે ખેદ છે એક અપેક્ષા, પાં તો શ્રદ્ધાના બળમાં એના પ્રત્યે ભાવ પ્રત્યે ખેદ નથી, મોક્ષ પ્રત્યેનો રાગ નથી. આવી જ્યાં ઉપેક્ષા વૃત્તિ પર્યાય માત્રથી હોય આ મુનિ દશા છે. તો જીવનમાં અહીંયા તો સંયોગોની વાત કરી કે આ રીતે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુઓ, હવે શબ્દ શું છે, સર્વથા, મૂળમાં સર્વથા શબ્દ છે ને, મૂળ સૌથી ઉપરમાં બીજી લાઈનનો પહેલો શબ્દ સર્વથા અન્ય સ્વભાવાની. સર્વથા એટલે ના, થોડુંક રિલેશન તો છે કે નહીં, આપણને કેટલા સાથે સંબંધ હોય? માતા પિતા ભાઈ બહેન, એનાથી પછી નેક્સ્ટ કોણ આવે? કોણ આવે નેક્સ્ટ? કઝિન આવે, ફ્રેન્ડ હજી પછી, બરાબર ને? કઝિન, કઝિન પછી ફ્રેન્ડ આવે, ફ્રેન્ડ પછી આગળ નહીં કોમ્યુનિટીના આવે, બધા હોય કે નહીં આપણે બધા, પછી કન્ટ્રીના આવે. સંબંધમાં તે બંધ વધારવા સિવાય બીજું શું કર્યું છે? ભલે બારમાં તો કહેવાનું શું છે, ઓળખાણ એ તો સાચી વાત છે, ઓળખાણ એ મોટી વિકલ્પો કરવાની ખાણ છે, સંસારમાં ડૂબાડનાર છે. ભાને તો તમતારે ત્યાં જજો, મારે તો ઓળખાણ, મારું નામ દેજો કામ, કોઈ પણ ગામમાં જાઓ મારી ઓળખાણ. સંબંધમાં આપણે શું વધારીએ છીએ? જેનાથી બંધ થાય એવા રાગાદી જ વધારે અહીંયા છે. અરે તને, તને તારા ચૈતન્ય તત્વમાં શું ઓછપ દેખાય છે કે બીજા સંબંધોમાં આગળ જશે? કંઈક અધુરાશ લાગી તો બીજાના સંબંધમાં જવું છે ને, આત્મામાં પૂજ્ય બેનસીએ તો એટલા માટે શરૂઆત જ નથી કરી છે વચનામૃત. હે જીવ, તને ક્યાંક ક્યાંક ન ગમે તો, નહીં પૂરું પૂરું સાચું છે, ક્યાંક 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 ગમે એવું તો હોય છે, ના ના તો નહીં, પણ હું ત્યાં જાઉં છું એવરી યર, ત્યાં જાઉં મને એટલી શાંતિ મળે છે, ત્યાં ન કોઈ બોલાવે ન કાંઈ નહીં. દરેકના ફેવરેટ હોય છે ને ડેસ્ટિનેશન, બરાબર ને? મજા આવે છે ને ત્યાં જીવનમાં. અહીંયા આ બધામાં મૂળ પાયો અહીંથી નક્કો કરવો પડશે. શું છે? ક્યાંય ન ગમે તો, ક્યાંય ન. અને જો ક્યાંક ગમ્યું તો તને આત્મા તરફ જવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તને અવકાશ, તને ક્યાંય ન ગમે. અને એની સામે સરસ એમાં જ આગળ શું છે? જગતમાં ક્યાંય ગમે એવું નથી, અને એક આત્મામાં જરૂર ગમે. આટલો મોટો આંતરો થવો પડશે. શબ્દ શું છે ને પેલો બોલતા, આમ સામાન્ય યાદ છે કે નહીં? શું શબ્દ છે? જગતમાં ના પણ ગમતું હોય, અમારું જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે હવે એટલો સરળતાથી આમ જાય છે, વેરી મચ ડિમાન્ડિંગ છે, અમને ટાઈમ નથી મળતો, ગમે કે ન ગમે. તમે બધી વાત કરો પણ આમ હા પાડવી પડે, અહીંયા પરાણે હા ગળે ઉતરવું પણ મુશ્કેલ પડે. આવું જો કરીએ તો બહાર પછી ધંધો કેમ ચાલશે? ઇન્વોલ્વ થવું જ પડે ને, આપણી બુદ્ધિનો વાપરવું પડે ને, બધું ઇન્ટેલિજન્સ વાપરવું પડે ને. અભણ માણસ આવું ન કરી શકે ને. અરે પુણના ઉદયમાં ભણેલો ગોતતો હશે નોકરી, અને અભણ હશે ને કમાતો. ક્યાંય નવા ગુરુદેવ એનું દ્રષ્ટાંત દેતા પોતાનો, પોતે માલ લેવા જતા ને, ત્યારની વખત ખબર છે ક્યારે ગુરુદેવ બોલતા હોય છે ખબર છે? તે વખતે પણ આ મંથલી પાસ છે ને ત્યારે હતા, ત્યારે પણ મંથલી ગુરુદેવનો પાસ હતો, એટલે આવવું પડતું રેગ્યુલર. એ પાલેજથી પોતે આવતા અને એ દુકાનમાં આવતા તો એ એના એકવાર પૂછ્યું કે તું છે આ બધું? ત્યાં તો કાંઈ સેટ નહોતો બેઠો. કે તારો સેટ કોણ? કે જો ઓલો બેઠો છે ને હજી માંડ માંડ સાઈન કરતા માંડ માંડ આવડે, એ કરોડો લાખો કમાતો ત્યારે, લાખો. તો જીવનમાં એવું પ્રકાર નથી. જ્ઞાનના ક્ષોભસમથી કાંઈ તને સાતાનો પુનઃ ઉદય આવશે એવું એ નથી. તો અહીંયા આ બધાને ફરીથી કે એ સંયોગો બહારમાં જે છે એ મારાથી કેવા છે? સાવ બધા કેવા છે? છેલ્લે ક્યાં પહોંચ્યા હતા? સર્વથા. ઓલા લીધું ક્યાંય ન ગમે, અને એની સામે એક આત્મામાં જરૂર ગમે એવું છે. પછી આગળ એમાં ક્યાં શબ્દ છે? ગમાડ ગમશે. શું છે આવા આના શબ્દોનો શું અર્થ? આત્મામાં ગમાડ ગમશે, બધું આગળ છે ને. ક્યાંય ગમે એવું નથી, એક આત્મામાં જરૂર ગમે. ગમાડ ગમશે એટલે એનો શું? બધું પોતાના અનુભવથી પોતે વાત કરે છે કે તું આત્મામાં પાક ગમાડ. અમને પણ આવી સ્થિતિ હતી, અમને પણ આત્મામાં એ ગમ્યું, તું ગમાડ. આ સાકર તું ચાખ, તને ગળી લાગશે. શેનાથી વાત કરે છે? પોતે અનુભવીને પોતે ચાખીને કહે છે કે આત્મામાં ગમાડ, તને ગમે એવું જ. પણ શું થાય? અહીંયા આવીએ ત્યારે જ્ઞાનીની વાત સાચી, બહાર નીકળી એટલે મારી વાત નહીં. ફરી ફરીને એક વિચારવું છે, મને લાગે છે ને, હું માનું છું ને, મિથ્યા અભિપ્રાયને આટલું હાઈલાઇટ તારે કરવું છે? અભિપ્રાય બદલાવાનું જો સામર્થ્ય હોય ને તો માર્ગની સાધના કરજે, મારે મારો અભિપ્રાય ખોટો નથી ને જ્ઞાની નતો એનાથી કામ નથી થવાનું. મારે મારો મિથ્યા અભિપ્રાય, અને મોટા મોટું દુષ્કર કામ છે પોતાના અભિપ્રાયને બદલાવો. એ જો પોતાની જેને ગુજરાતીમાં શું કહીએ, તેવડ હોય, હિંમત હોય તો આ માર્ગની સાંધી. બાકી ઉપર છલું ખાલી કામ કર લેવાથી કામ એ થવાનું એ નથી. તો એ રીતે એ સર્વથા ભિન્ન સ્વભાવવાળા છે. આ બધા લીધા ને એ સિવાય બધા જ ગણી લેવા સાથે. આ બધા કેવા છે? મારાથી કેવા છે? કથંચિત ભિન્ન કે સર્વથા? સર્વથા ક્યારે વપરાય ને કથંચિત ક્યારે વપરાય? જ્યાં નય છે, દ્રષ્ટિ છે, ત્યાં સર્વથા છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં પોતે કથંચિત કરે. કારણ કે જ્ઞાન અનંત ધર્માત્મને ગ્રહણ કરે છે. અનંત ધર્માત્મક પદાર્થમાં શું હોય છે? કથંચિત હોય છે. અને જ્યાં નયમાં દ્રષ્ટિમાં એક જ ધર્મ હોય ત્યાં કેવું હોય છે? સર્વથા હોય છે. જેમ કોઈ વ્યક્તિની સામે એનો દીકરો ઊભો છે તો એ દીકરાને માટે એ વ્યક્તિ કથંચિત પિતા છે નહીં, પણ એ કોકના કાકા પણ છે, કોકના મામા પણ છે, તો પછી દીકરાએ કેવું જોઈએ ને? કથંચિત પિતા કેમ છો તમે? નહીં, કેમ નહીં, કેમ નહીં? દીકરાની નજરમાં પૂર્ણપણે પિતા દેખાવા જોઈએ, કોઈના દીકરા નહીં. એ કારણ કે એને એક ધર્મ પકડવાનો છે. અને જે કોઈ વ્યક્તિ કોઈ આવશે અને એની ઓળખાણ આપશે તો કથંચિત આપશે, કોકના પિતા છે, કોકના દીકરા છે, કોકના મામા, ત્યાં શું આવશે? કથંચિત આવશે. અહીંયા તો સંયોગ માટે શું કેવું શબ્દ? સર્વથા ભિન્ન સ્વભાવવાળા. ફરીથી અભાવમાં આપણે જો લઈએ તો સર્વથા શબ્દ ક્યાં આવશે? ચાર અભાવમાં લઈએ તો સર્વથા શેમાં આવશે? અત્યંત અભાવમાં. દ્રવ્ય ભિન્નતા, ક્ષેત્ર ભિન્નતા, કાળ ભિન્નતા અને ભાવ. તો કંઈક લાગે છે આમાં કંઈ વાંચતા છે કેવા? આ જ્યાં સાત નામ બોલાય, પા શરીર ઘર એ બધા કેવા છે? સર્વથા ભિન્ન છે. અને આપણે સર્વથા એકત્વ માનીએ. આટલો મોટો ફરીથી ગેપ તો પૂરવો જ પડશે. શેનાથી? આપણા અભિપ્રાય અને જ્ઞાનીના અભિપ્રાય, આચાર્યના અભિપ્રાય, શાસ્ત્રના બે વચ્ચે શું છે? મોટો આંતરો પડી ગયો. કના જેવો, જેને કહે ને પૂર્વ પશ્ચિમ જેવો આખો આંતરો છે. એને હવે યથાર્થપણે સમજણપૂર્વક એ કરવું. તો સર્વથા ભિન્ન સ્વભાવવાળા છે, છતાં, છતાં કિંતુ છે ને, છતાં અજ્ઞાની જીવ તેમને પોતાના કરે છે, કરીને બતાવે છે. આ બધું મારા નામનું આ મકાન રજીસ્ટર થયેલું, ગવર્મેન્ટમાં રજીસ્ટર થયેલું છે, આટલી મારી બધી પ્રોપર્ટીઝ છે. બધા કોના નામે રજીસ્ટર છે? પહેલાં તો તારું નામ નથી, તો મારું પછી આગળ ક્યાંથી વધારે છે? જન્મથી નામ લઈને આવ્યા ને? નહીં તો નામ ક્યારે મળ્યું? ચાલો જેટલા દિવસ પછી, એ નામ ક્યાં સુધી રહેવાનું? જિંદગી સુધી રહેવાનું ને? આયુષ પૂરું થશે ત્યાં સુધી રહે? હા કે ના જોરથી? એમ ગેજેટમાં લખીને બદલાવી ન શકાય? શકાય નહીં, સંભવ, શક્ય જ છે. એમાં એમાં કાંઈ બહુ મોટી પ્રોસિજર નથી. તો જે તારું નામ પછી મેળવ્યું છે ને બદલવું હોય તો બદલી શકાય. અને એમાંય એટલું એકત્વ કે મારું નામ. આત્માનું નામ શું છે? ચલો આત્માનું નામ શું છે? એ તો આત્મા છે કે નહીં? હા, શુદ્ધાત્મા છે કે નહીં? જીવ નામ છે કે નહીં? અરે આત્મામાં પણ આત્મા એવું નામ ક્યાંય લખેલું નથી. એ તો એક માટે એનું નામ શું કહેવાય? નામ નિક્ષેપ. ઓળખાવા માટે એક નામ આપવામાં આવેલું, બાકી નામ એવું પણ આત્મામાં ક્યાંય નથી. પણ શું થાય, ક્યાંક ક્યાંક પોતાને એવી એકત્વ થઈ જાય કે મારું નામ, મારું શરીર, ક્યાંય ક્યાંય મારાપણું. સ્વભાવને છોડીને જો મારાપણું માન્યું તો એ મારા જ છે, તને મારવાવાળા છે. સ્વભાવને છોડીને જો મારાપણું માન્યું તો કેવા છે? મારવાવાળા, દુઃખી કરવાવાળા એ નમત છે. તો એ રીતે પોતાના આ કોની વાત ચાલે છે? આજે આઠમો શ્લોક આવ્યો એ સેના પછી આવ્યો? સાતમામાં આપણને શું કીધું તું? મોચી આચ્છાદિત થઈને તું વસ્તુ સ્વરૂપને જાણતો નથી, તારા યથાર્થ અસ્તિત્વને જાણતો નથી. આ એનું એક દૃષ્ટાંત રૂપે આ આપણને ગાથા આપણને આપી. હવે એનાથી આગળ આપણને એ કરીએ છે. હવે આ બધાનો જે સંયોગ થયો, કુટુંબ પરિવાર બધાનો, એનું માટેની સરસ નવમી ગાથામાં દ્રષ્ટાંત સાથે આપણને કહે છે. હવે જો એનું માટે જોઈએ, જે વીસમાં પાને આમાં છે, એમાં નવમો શ્લોક ઉપરનું બ્રેકેટ છે ને, શરીર આદિ પદાર્થો જેને મોહવાન પ્રાણી ઉપકારક અથવા હિતકારક માને છે, છેમ મળ્યું બ્રેકેટ મળ્યું ને? પેજ જે આગળ પાછળ હશે એડિશન જુદું હશે તો, પણ નવમા શ્લોક ઉપરનું બ્રેકેટ, શરીર આદિ પદાર્થો આપણને જે લીધા એના સિવાયના કોણ છે? હવે શબ્દ શું આપ્યો? મોહ, મોહી જીવ. મોહી જીવને માટે કેવું એ કરે છે? ઉપકારક કે હિતકારક માને છે એ બધા કેવા છે? અને ખાસ અહીંયા કોના ઉપર લેવાનું છે? જે કુટુંબ પરિવાર આપણા રિલેટિવ્સ જેને કહે એ બધા આપણને ભેગા થયા છે. કેવી રીતે ભેગા થયા છે એનું દૃષ્ટાંત આપીને આપણને આ નવમા નંબરના શ્લોકમાં એ વાત કરશે. એનું પદ લઈએ આપણે. દિશા દેશથી આવીને આ તો કદાચ અહીંયા નહીં જ, પણ ક્યાંક દેશમાં ગયા હશે ત્યાં આવું જોવા મળ્યું હશે ને. સાંજ પડે શું થતું હોય છે? ઝુંડમાં ને એમાં લગભગ એક ઝાડ ઉપર હોય એના ઉપર શું આવતા હોય છે? આવતા હોય છે. અને સવાર થાય પછી શું થતા હોય છે? કદાચ જોયું હશે ને, સોનગઢમાં જોવું જોઈ લેવું, પરમાગમ મંદિરમાં એના ઉપર કબૂતર બહુ હોય છે. સાંજ પડે બધા કબૂતર આવીને ત્યાં સુરક્ષિત લાગે, કારણ કે ત્યાં કોઈ હેરાન કરવાવાળું છે નહીં. અને સવાર પડે પાછા પોતાનું, એવું એવું આપણા જીવનમાં બને છે? બને છે. કેવી રીતે બને છે આપણા જીવનમાં? કેવી રીતે બને? આપણે બધા ભૂતકાળમાં બધા કેવા હતા? સાથે હતા ને? સાથે હતા ને? નહીં તો? અરે કોણ કઈ ગતિમાંથી ને કોણ કઈ ગતિમાંથી એવું ના સમજવું. અત્યારના ભેગા થયા એટલે ભૂતકાળમાં સાથે હતા ક્યાંક, અને ભવિષ્યમાં પણ નહીં. એટલે આટલો બધો પ્રેમ કરવો, ઓલું કહે ને, અમારી તો કોણ બે ભાઈઓ કેવા છે? કોની સાથે કમ્પેર કરે? રામ લક્ષ્મણની જોડી છે, એવું છે ને? સાથે જ હશે ને? અરે રામ લક્ષ્મણ પણ એક ગતિમાં નથી ગયા. એ તો અહીંયા ખાલી એક પૂરતું છે, બાકી તો એવું કોઈ જ નથી. આ એક પ્રસંગ બનેલો ફરીથી ગુરુદેવસિંહના જીવનમાં. ગુરુદેવસિંહના પાલેજના દુકાનના પાર્ટનર કોણ હતા? કુંવરજીભાઈ હતા, અને એમના દીકરા મનસુખભાઈ હતા. એમનું શક પણ કર્યું. ગુરુદેવસિંહ ત્યારે અમરેલી ચાતુર્માસમાં હતા, અને એનું બાજુનું જ ગામ ચિત્તળ કહેવાય, કદાચ જેને ખબર હશે. તો એમાં એમનું શક પણ હતું, બધા આવેલા. પછી ગુરુદેવસિંહ અમરેલી બિરાજમાન હતા એટલે બધા આવ્યા, અને એમાં આણંદજીભાઈ હતા, કુંવરજીભાઈના જ રિલેટિવ. એમને પૂછ્યું ગુરુદેવ કે આ બેનું સંબંધ થયો એટલે જેને કહે ને એન્ગેજમેન્ટ, સગપણ, તો એનો ભૂતકાળમાં ક્યાંક સંબંધ હશે કે નહીં? એ લિટરલી આવો જ પ્રશ્ન પૂછ્યો. તો ગુરુદેવ શું કીધું હશે? એક ક્યાંકથી બાવળમાંથી આવ્યો ને એક કોઈ થોરમાંથી આવ્યો, એવું કાંઈ અત્યારના સંબંધ થયા એટલે ભૂતકાળમાં સંબંધ હતા એવું નથી. એક જ કુટુંબમાં, પિતા પુત્રમાં, એક નરકમાં જાય ને એક મોક્ષ થઈ જાય, બે ભાઈઓ બધું. ક્યાંય પણ એવું વિચારવું નહીં કે અત્યારના કોઈ કે આમનું હતું ને પાર્શનાથ બન હતું ને. કોકને બને એ જુદી વાત છે, બાકી બધાએ એ તો ફરીથી આના ઉપર આવું તો બંધ. પછી એ દ્રષ્ટાંત લેશું, આના ઉપરથી શું વિચારવા જેવું છે? ભૂતકાળમાં કોઈ એકબીજા ઓળખતા નથી, અહીંયા આપણે છીએ, ભવિષ્યમાં પાછા ક્યાંક છૂટા પડીએ, તો છતાં અહીંયા છે, શું એનો અર્થ શું માનશે? શું માનવા જેવું? અલ્પકાળના એક ક્ષેત્ર આવ્યા સંબંધમાં મમત્વ એવું કર્યું જાણે અમારી નિત્ય સદાકાળ ત્રણેય કાળ જાણે અમારે સંબંધ ફરીથી એક છે. આપણે જેવી રીતે અલ્પકાળ છે એટલે જેમ આપણા માતા પિતા હતા તો જન્મથી કાંઈ બધા ભેગા તો નહોતા, અહીંયા અલ્પકાળમાં થયા અને ઠેઠ સુધી મરણ સુધી રહેશું કાં આપણને મૂકીને એ ચાલ્યા જશે અને એને અથવા તો એને મૂકીને. તો એક ભવના અલ્પકાળના એ પણ એક ક્ષેત્ર આવગા સંબંધમાં એકત્વ કેટલું કરી લઈએ છે આપણે. આ મમતાની લાળ કેટલી છે કે જાણે ભૂતકાળમાં પણ આપણે સાથા હતા, અત્યારના પણ સાથે છીએ અને ભવિષ્યમાં પણ સાથે. અરે કમસે કમ આ એક દૃષ્ટાંત ઉપરથી શીખવા જેવું છે કે જો ફરીથી એનું આપણે વાંચીએ, અન્વયાર્થ વાંચીએ, એમાં પક્ષીઓ પૂર્વ આદિ દિશાઓથી અને અંગ ભંગ આદિ દેશોથી આવીને, બેમાં શું આવ્યું? દિશા, દિશા અને પેલું સ્થાન શું છે? અને ત્યારે પણ અંગ ભંગ છે ને, ભંગ એટલે બાંગ્લાદેશ, બંગાળ, અને આ રીતે અંગ એટલે આનું પણ આવતું હોય છે જે અત્યારનો ઓરિસ્સા છે ને એના, એનું પણ એક જૂનું નામ પ્રાચીન છે ને, એ બધાના ગામોના નામ. કચ્છ જે આપણે મહાવિદેશ છે ને એમાં પણ કચ્છ ને કચ્છા એવા બધા નામ છે. તો એ બધા જુદા જુદા સ્થાનથી અને જુદી જુદી દિશાઓથી, તો પૂર્વ આદિ દિશાઓથી અને જુદા જુદા દેશોથી, અને હજી એક ઉમેરવું હોય તો આમાં હજી શું ઉમેરવાનું? પોતપોતાના કાળે. શું છે? જુદી જુદી દિશા અને કોઈ નજીકનું હોય, તું દેખ ક્ષેત્ર જુદું, જુદી જુદી દિશા, ક્ષેત્ર નજીક દૂર એ, અને પોતપોતાના કાળે કે બધા એક સાથે જ આવે એ કોઈ નથી, પોતપોતાના કાળે એવું કોઈ જ નથી હોતું. નહીં તો બધાનું શું હશે? સાથે આવ્યા ને સાથે જ આવું તો બધાનું આયુષ સરખું જ હોવું જોઈએ. તો આયુષ તો બધાનું જુદું જુદું છે. તો પૂર્વાદિ દિશાઓથી અને જુદા જુદા દેશોથી આવીને હવે વૃક્ષ ઉપર પક્ષી કેટલા વર્ષો સુધી બેસે છે? એક રાત પૂરતું રહે છે. એમાં અહીંયા કેવું છે? થોડા કાળને માટેનો શું છે? એક ક્ષેત્ર અવગા સંબંધ છે, એક જગ્યાએ રહેવારૂપ. આના તો ઘણા દૃષ્ટાંતો આવી શકે છે. જેમ ધર્મશાળા હોય એમાં જુદા જુદા ગામેથી નહીં, બધા એક જ ગામેથી આવતા હોય ને યાત્રિકો બધા, અને બધા એક સરખા ટાઈમે હોય, તો શું છે? જુદા જુદા દેશથી આવતા હોય અને જુદા જુદા કોઈ બે દિવસ ચાર દિવસ જે રીતે રહેતા હોય, અને ન્યાય એનો રહેતો હોય, મેનેજર શું માને કે હું અહીંયા છું એટલે બધા આવ્યા છે ને બધા અહીંયા કહે છે, એમ અભિમાન કરીએ કે હું છું એટલે બધા આવ્યા છે એવું નથી. પોતપોતાના કાળે આવ્યા છે અને પોતપોતાનો સમય થઈ એ ચાલ્યા છે. એક રાત પૂરતું ત્યાં રહે છે પક્ષીઓ. ગુરુદેવ સીતાનું બધું સરસ દ્રષ્ટાંત આમાંથી લેતા, કોઈ દી જોયું નહીં હોય ને રાતના એ પક્ષી, નાના સમજી લો ચકલા જેવા નાના હોય, એને રાતના તરસ લાગે તો શું કરે? શું કરે? તરસ લાગે તો શું કરે? ત્યાં થોડુંક પાણી તો રાખ્યું હશે, થોડુંક બધું એના માળામાં ક્યાંક રાખ્યું હશે, નહીં વરસાદનું કદાચ પાણી પડ્યું હશે તો પીતા હશે કે નહીં, ભૂખ લાગી હશે તો રાખ્યું હશે ને બધું, દાણા રાખ્યા હશે નહીં. અરે કમસે કમ એ પણ જો રાત્રિ નથી કરતા તો આપણે શેના રાત્રિ ભોજન કરીએ? ના પણ અમારી પાસે તો શું છે? બધું અવેલેબલ છે ને, એની પાસે તો અવેલેબલ નથી એટલે ને. અરે અવેલેબલ છે કે નથી, તને આટલી મમતાના તૃષ્ણાના પરિણામ શેના માટે છે કે જીવનમાં એક નક્કી કરીએ તો અશક્ય છે એવું ન માની લેવું. ગુરુદેવજી 91 વર્ષની ઉંમર સુધી પણ, અને એમાં પણ સાંજના શું છે 6 વાગ્યાનો સૂર્યાસ્ત હોય તો કેટલા વાગ્યા સુધી એલાઉડ છે? 5:59 નહીં, અને પ્લસ 59 સેકન્ડ ત્યાં સુધી એલાવડ હોય ને, કારણ કે સૂરજ ક્યારે હાથમાં છે. એવા બધા જેને કહે ને નાટક કરવાની જરૂર નથી જીવનમાં, એ પ્રકારની કેમ ન હોય કે જેના પ્રત્યેની અને કોઈ નહીં ખાઈએ એટલે આયુષ પૂરું થાય છે. ખાય ન ખાય તો મરી જાય, તો સાચી વાત ને? ન ખાય તો મરી જાય વાત નહીં. જો એવો જો નિયમ હોત તો ખાતા ખાતા કોઈનું મરણ જ ન થવું જોઈએ. અહીંયા આયુષ્ય છે એના માટે. તો અહીંયા એ જે પક્ષીઓ સાંજે આવીને બેસે છે અને સવાર થતાં શું થાય છે, પોતપોતાએ જે સ્થાનથી આવ્યા ત્યાં જશે એવો નિયમ નથી. જે દિશાએ, જે જગ્યાએ અને જ્યારે ક્યારે જવું, તો આ શું દેખાડે છે, દરેકની પોતપોતાની સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે. એમ અહીંયા એક કુટુંબ મેળવે અને ખબર, એટલા માટે જ વૃક્ષ બનાવતા જ હોય છે ને, કુટુંબનું આખું વૃક્ષ. બરાબર, સારી વાત છે. ભાઈ ત્યાં કેમ ન થતું કે એ પોતાના ભાવ લઈને એ આવ્યા છે અને પોતાના ભાવ લઈને ચાલ્યા ગયા છે. મેં રાગ કરવું એટલે વધારે રહે ને ન કરવું એટલે ઓછું રહે એવું નથી. એનાથી પણ ગુરુદેવજી એક અધિક શું કહેતા હોય આ બધા પ્રસંગમાં, ક્યારેય પણ એ ક્યાં ગયા એનો કોઈ દી વિચાર નહીં આવે. શેનો વિચાર આવશે? શેનો વિચાર? દુઃખ શેનું થશે? આકુરતા શેના માટે થશે? મારી સગવડતા એટલે મારો એક રાગનો વિષય ઓછો થયો. મારી સગવડતા સાચવનો, મારું ધ્યાન રાખતે, એ તો સાથે શું છે, મારો એક રાગનો, જીવને એક પોતાના રાગનો વિષય દૂર થાય એ પણ ગમતું નથી. ખબર નહીં એટલી બધી રાગ અને રાગના વિષયનું મમત્વ છે, એકત્વ છે, કે એ દૂર થાય એ પણ સ્વીકાર્ય નથી. તો આમ કહીને આપણને શું કહે કે આવી રીતે સંયોગ પ્રત્યેની તું ઉપેક્ષા કરજે. અસ્થિરતા છે, અનિત્યતા છે, ભિન્નતા છે, બધું છે. જુદા સ્વભાવવાળા આવ્યા ને, અને અનિત્યને કહેવાય છે એ ક્યારે આવ્યા જાવું એ કાંઈ આપણે ઈચ્છાને આધીન નથી. પૂજ્ય બેનસી તો આવા પ્રસંગોમાં ખાસ કહેતા, બે સ્થિતિ બનવાની છે મરણ હોય ને ત્યારે. કાં તો મને છોડીને બીજા ચાલ્યા જશે, અથવા બીજાને છોડીને હું ચાલ્યો જઈશ. પણ અહીંયા સાથે ભેગા થયા છે એટલે હંમેશા સાથે જ રહેશું. એવું કુદરતના ક્રમને જેટલું જલ્દી સ્વીકારશું એટલું આકુરતાથી બચશું. તો અહીંયા આ રીતે એક સુંદર દાખલો આચાર્યદેવ પોતે આપીને કહે છે, એક વૃક્ષ લઈ લે, વૃક્ષ એટલે અહીંયા સંયોગ લઈ લેવા, અને એમાં બધા જીવો પોતપોતાના પરિણામો લઈને આવતા. એક જ કુટુંબમાં, એક જ પરિસ્થિતિમાં બે ભાઈઓ મોટા થાય છે, બેના પરિણામ સરખા હશે ને, બેના સ્વભાવ સરખા હશે ને, કેમ નહીં? ચલો એનાથી આગળ લઈએ, કોઈ બે જોડિયા ભાઈઓ છે એ સરખા પરિણામ હશે ને નહીં? તો એ શું દેખાડે, દરેકની પોતપોતાની યોગ્યતા, પોતાનું પરણમન એ સ્વાધીનપણે છે. તો એમાં ભિન્નતામાં, ભિન્નતામાં ક્યારેય એકત્વ કરીશ નહીં, અને એકરૂપ સ્વભાવમાં ક્યારેય ભેદ કરીશ નહીં. તો ભિન્ન પદાર્થો છે એમાં આપણે શું કરીને બેઠા છીએ, એકત્વ કરીએ, અને એકરૂપ સ્વભાવ છે એમાં આપણે ગુણભેદને બધું કરીએ છીએ. તો એ નવમા શ્લોકમાં આપણને દ્રષ્ટાંત આ રીતે. કોઈને એમ થાય આ રીતે વિચારાય થોડી, બધાને એમ કહેવાય કે તમે તો બધા કેવા છો, મારાથી જુદા છે એમ થોડી કહેવાય. તમે તમારા આ ઉલટાને એમ પ્રેમથી કરાય ને, ઘરના હોય ને કેવી રીતે કહે નહીં, આપણે બધા હળી મળીને એકને એમ કહે ને, આપણું એક જ કુટુંબ છે, ઘણાને કઝિન સુધીમાં આપણું એક જ કહેવાય ને. ના એમ થોડી કહે, તમે પડદ્રવ્યો છો મારે ને તમારે કાંઈ નહીં, અત્યંત અભાવ છે, એવું બધું થોડી કહેવાય. જીવનમાં વિવેક એટલો કરજે કે ક્યાંય પણ પર પદાર્થ પ્રત્યેમાં એકત્વ એટલું બધું ન થઈ જાય તું સ્વભાવને ભૂલી જા. અને છતાં બાયના લૌકિક વ્યવહારના સંબંધ છે એનો પણ વિવેક રાખજે. જીવનમાં બે પ્રકારની તો દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે પણ જે તારી ભૂમિકાને યોગ ભક્તિના ભાવ એ પણ નહીં રહે, એવી સ્વચ્છંદતામાં ક્યારેય જઈશ નહીં. અને છતાં ભિન્નતાનો ભાવ અંદરમાં પોતે કરવા જેવો, એ વાત આપણને કરીને આચાર્યદેવ કે આ ઈષ્ટ ઉપદેશ છે. ભિન્ન પદાર્થોમાં એકત્વ નહીં કરતો, મમત્વ નહીં કરતો,
એ અહીંયા હિતકારી ઉપદેશ આપણને. આ શરીર સિદ્ધ દશાને પ્રાપ્ત ઋષપાદી મહારાજ પરંત જીનેન્દ્ર ભગવાનનો જય હો. વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં સ્વભયમાન શ્રીમંદરાદિ અજિત વેરે પરંત વિશ્વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસરપીણી સમયે ધ્રુવધામની ધક્તિ ધૂણી દેખાવનાર શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્યબોધક પરમાગમ સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય દેવ આદિ આચાર્ય પદે સાધુગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તો પર નિરંતર કરુણાનો ધોધ વરસાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના પુરોષોની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમિત્રાક સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાદશાંગમય પરમિત્રાક સ્વદાતા સમસ્ત જિન વાણી માતનો જય હો.
Thank you.